સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 270, પ્રસારણ તારીખ 28 એપ્રિલ 2011. બરાબર જામેલા ઉનાળાની અગન વર્ષા પછી ગુરુવારની સાંજે ખેતી અને પશુપાલનના જ્ઞાનની વર્ષા માણવા બેઠેલા મિત્રોને નમસ્કાર.
ઉમા, આ ગરમીમાં માણ તો ઠીક, અરે બાપડા પશુ અકળાઈ જાય છે. હા, એવો તાપ પડે છે, એવો તાપ પડે છે કે બપોરના 4-5 કલાક તો જાણે નરી લૂ વરસે છે લે.
કાકી, ઋતુ તો એનું કામ કરવાની જ ને.
એમાં આ વખતે તો સામાન્ય કરતા 2-3 ડિગ્રી સેલ્સિયસ ઊંચું તાપમાન રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જો કે આ ગરમીમાં આવતા મહિને એટલે કે 26 મે ના રોજ આપણે એક શ્રોતા સંમેલન યોજવાના છીએ.
હા, તો શ્રોતા મિત્રો, તમે સંમેલનમાં આવવાની તૈયારી તો રાખજો જ, અને ગરમી બરાબર પડશે તો જ પાછળ સારું ચોમાસું આવશે ને.
ભાઈ, એ તો હું જાણું છું, પણ મને તો ખરી ચિંતા આ બાપડા પેલા મુગા બોલ પશુ જી થાય છે.
કાકી, DSC અને સજ્જતા સંઘ એટલે તો ખેતીની જેમ પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો આગ્રહ રાખે છે. આપણે વર્ષોથી બાપ દાદાના વખતથી જે ચીલા ચાલુ ઢબે પશુપાલન કરતા આવીએ છીએ એમાં બદલાવ લાવીશું તો જ પશુપાલનના વ્યવસાયમાં બરકત આવશે.
લ્યા ભાઈ, પશુને તો હવાર હાજ લીલો હુકો ચારો આલીએ, ખાણદાણ ખવડાવીએ, દાડામાં 2-4 વખત પાણી આલીએ, એટલે ભયો ભયો.
ના કાકી ના, ખાલી એટલાથી જ ચાલે એમ નથી. આપણે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન નથી કરતા એટલે તો આખી દુનિયાના 20% એટલે કે 1/5 ભાગના પશુ ભારતમાં હોવા છતાંય કુલ ઉત્પાદનમાં ભારતનો ફાળો માત્ર 12% એટલે કે 1/8 ભાગનો પણ નથી.
અને દુનિયાની વાત જવા દઈએ તો પણ પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશની સરખામણીએ આપણું ગુજરાત પશુ દીઠ દૂધ ઉત્પાદકતામાં પાછળ છે.
અબુન, આપણે દૂધાળા અને કોમ કરતા પશુને રાખીએ છીએ તો કમાઉ દીકરાની જેમ જ, તો પછી આ દૂધ ઓછું પેદા થવાનું કારણ શું?
કારણ આપણી વર્ષો જૂની વિચારસરણી. આધુનિક વિજ્ઞાન તો એમ જ કહે છે કે પશુઓ પણ આપણા જેટલા જ સંવેદનશીલ હોય છે. એમાંય વિયાણ પહેલા, બચ્ચું ખૂબ નાનું હોય ત્યારે, આપણે દૂધ દોતા હોઈએ ત્યારે, અને સખત ઠંડી કે ગરમીમાં તો એનું મગજ પણ તાણ અનુભવે છે. એટલે ત્યારે આપણે પશુને પણ શારીરિકની સાથે માનસિક સારવાર કે કાળજીની જરૂર પડે છે.
એટલે કે પશુને ચારો આપવામાં, ખાણદાણ આપવામાં, દોહવામાં, ઋતુ પ્રમાણે રહેઠાણમાં, ખોરાકમાં કે પછી પાણી પીવડાવવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. કાકી, પશુ પણ વ્યગ્ર હોય, બીજા મારકણા પશુએ લડાઈ કરી હોય તો આપણે તેના પ્રત્યે માયાળુ વર્તન બતાવવું જોઈએ. કોઈ કારણસર એ પૂરતું દૂધ ના આપે, પારહો ના મૂકે તો ઊંચા અવાજે બોલીને કે એને મારીને બીવડાવવા તો ના જ જોઈએ.
બિલકુલ સાચું. અને કાકી, આ બધું કરવામાં 1 પૈસાનો વધારાનો ખર્ચ તો થતો નથી. વળી યોગ્ય પ્રમાણમાં લીલો સૂકો ચારો કે પોષક ખોરાક આપવાથી ખરેખર તો ખર્ચ ઓછો થાય છે અને દૂધ ઉત્પાદન વધે છે.
બસ, મને લાગે છે ઓય આપણી ખેડૂતોની કે પશુપાલકની ભૂલ થતી હશે.
કાકી, આપણે જેમ નાના બાળકનું વજન કરીએ છીએ ને, અને જેમ વાહનોમાં માલ ભર્યા પહેલા અને પછી કાંટા પર ચડાવીએ છીએ, એમ જ પશુઓને પણ કાંટા પર ઉભા રાખી એમના વજનના આધારે બીજા નિર્ણયો લેવા જોઈએ.
એ બધું સાહટું કરવાનું.
તો સાંભળો કાકી, દૂધના પશુઓ માટે ખોરાક એ સૌથી મહત્વનું પરિબળ છે.
આ ખોરાકની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડે છે.
પણ એમાં ચોય વજનની વાત તો આવી જ નહીં.
એ પણ આવે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે પશુને એના શરીરના વજનના 2.5-3% વજન જેટલો ચારો આપવો જોઈએ.
એટલે 5 પણ વજન હોય તો ઓછામાં ઓછો 2.5-3 કિલો ચારો આલવો જોઈએ.
અને પુખ્ત વયના એક પશુનું વજન 1200-1400 કિલોગ્રામ હોય એટલે કે 30-35 કિલોગ્રામ ચારાની જરૂર પડે કાકી.
એમાંથી 1/3 ભાગનો એટલે કે 10-12 કિલોગ્રામ જેટલો લીલો અને 20-25 કિલોગ્રામ સૂકો ચારો આપવો જોઈએ. કાકી, લીલો ચારો દૂધ વધારે છે.
આ લીલા ચારામાં તો રચકો, જુવાર, મકઈ, ઓટ અને પેલું ગજરાત ઘાસ આલી શકાય.
એ તો ખરા જ કાકી, પણ એમાં કઠોળ વર્ગનો લીલો ચારો એટલે કે રજકો, ચોળી, ગુવાર, સૂર્યમુખી વગેરે ઝીણા ટુકડા કરીને રોજના 4-7 કિલોગ્રામ આપવા પડે, અને તો દૂધમાં ચરબી એટલે કે ફેટનું પ્રમાણ વધે છે.
હા ભાઈ, ફેટ તો વધારે આપવું જ જોઈએ, નહીં તો પેલા ડેરી વાળા લીટર દીઠ ભાવ જ ના આલે.
એ રીતે રોજનો 20 કિલોગ્રામ જેટલો સૂકો ચારો એટલે કે ઘાસ, કડબ, બાજરીનું ડાંડર, ઘઉં કે પછી ડાંગરનું પરાળ, મકાઈની કુસકી, ખોળ વગેરે આપવા જોઈએ.
અને આ લીલા સૂકાચારાની સાથે દરરોજ 1-1.5 કિલોગ્રામ ખાણદાણ આપવું જોઈએ.
પણ એનું પરમાણ નક્કી શી રીતે કરવું? હા
જુઓ કાકી, સામાન્ય રીતે પશુને 1 લિટર દૂધ દીઠ 200-250 ગ્રામ ના પ્રમાણમાં દાણ આપવાથી દૂધમાં ચરબીનું પ્રમાણ જળવાઈ રહે છે.
એમ કે મારી બુન કે હજે 10 લિટર દૂધ આલતા પશુને લીલા સૂકા ચારા હંગાત 2.5-6 કિલોગ્રામ જેટલું દાણ આલવું જોઈએ.
બિલકુલ બરાબર છે, ચારો જેટલો સારો એટલું દાણ ઓછું આપીએ ને તો ચાલે, પણ ચારો જેટલો હલકો એટલું દાણનું પ્રમાણ વધારે રાખવું પડે.
એમાં પણ 2-3 વર્ષના ઉછરતા પશુને તો પુખ્ત વયના પશુની સરખામણીમાં સરેરાશ પ્રમાણ કરતા 500-1 કિલોગ્રામ વધારે દાણ આપવું પડે છે કાકી.
હા, કેટલાક તો દોણમાં મીઠું મિલાવતા હોય છે, એનું શું કારણ હે?
કાકી, આપણે શાક રોટલીમાં મીઠું ઉમેરીએ છે કે નહીં કો?
ભાઈ, એ તો મિલાવવું જ પડે, અલુડું રોજ થોડું ખવાય છે.
હા તો ઢોરનું એટલે કે પશુનું પણ આપણા જેવું જ હોય છે કાકી, એને પણ શરીરમાં મીઠાની અને બીજા ક્ષારોની જરૂર પડે છે. કાકી, દૂધના પશુને રોજનું 25-30 ગ્રામ મીઠું દાણમાં મેળવીને આપવું જોઈએ.
અને જો કઠોળ વર્ગનો ચારો એટલે કે રજકો, ચોળી, ગવાર, ઓટ કે સૂરજમુખી ના આપતા હોઈએ તો મીઠા ઉપરાંત 20-25 ગ્રામ ક્ષાર મિશ્રણ કે પછી હાડકાનો પકવેલો ભૂકો આપવો જોઈએ.
એમાં તો હવે પેલી તૈયાર ઈટો મળે જ છે ને?
હા, એક ક્ષારની ઈટ ખીલા આગળ કે પછી ગમાણમાં ગમે ત્યાં મૂકી શકાય, જેથી પશુને જયારે ઈચ્છા થાય ત્યારે તે ઈંટને ચાટી શકે છે. કાકી, આ ક્ષારની સાથોસાથ પશુને 1 લિટર દૂધ દીઠ 5 ગ્રામ કેલ્શિયમ મળી રહે, એમાંથી પ્રવાહી કેલ્શિયમ પણ આપવું જોઈએ.
એટલે પશુ જો 10 લિટર દૂધ આવતું હોય તો રોજનું 50 મિલી કેલ્શિયમ પીવડાવવું જોઈએ, એમ જ ને?
બિલકુલ સાચું.
બસ હવે તો ખોરાકમાં ખાલી પાણી જ બાકી રહ્યું, એનું માપ શી રીતે નક્કી કરવાનું?
કાકી, દૂધાળા પશુને દૂધ સાથે પાણી બહાર આવતું હોવાથી અન્ય પશુઓ કરતા એને વધારે પાણીની જરૂર પડે છે.
અને ઉમાબેન, એ ઉપરાંત વાતાવરણની ગરમી, ખોરાકમાં મળતું પાણી, પાણીનું ઉષ્ણતામાન એટલે કે પાણીનું ઠંડુ કે હુંફાળું હોવું, પાણીની સ્વચ્છતા અને પશુ કેટલું દૂધ આપે છે તેના આધારે એને કેટલું પાણી જોઈશે તે નક્કી થાય છે.
સામાન્ય રીતે દૂધાળા જાનવરને રોજના ઓછામાં ઓછા 30-35 લિટર વત્તા 1 લિટર દૂધ દીઠ વધારાના 3 લિટર પાણીની જરૂર પડે છે.
એટલે એમ કે ને મારી બુન કે જો પશુ 10 લિટર દૂધ આલતું હોય તો રોજનું ઓછામાં ઓછું 60 લિટર પાણી ઈઓને આલવું પડે, બરાબર?
બરાબર કાકી, બિલકુલ બરાબર.
અને વળી પાછું આ પાણી એક જ સમયે નહીં હો.
જો બુન, મોટા ભાગના પશુ પાલક તો હવારે અને હોજે ઢોરને પાણી બતાડે કે પછી હવાડા સુધી લઈ જાય.
કાકી, શિયાળામાં સવાર સાંજ 2 વખત પશુને પાણી આપીએ તો વાંધો નહીં, પણ ઉનાળામાં તો વહેલી સવારથી સાંજ સુધીમાં ઓછામાં ઓછું 4 વખત પાણી પીવડાવવું પડે.
અને હવે તો બહુ સરસ સગવડ કરી શકાય છે, ઢોરને જયારે પાણી પીવું હોય ત્યારે પાણી પીવે, આપણને એની ચિંતા જ નહીં.
એવી સવડ વળી શી રીતે કરી શકાય?
જો કાકી, એમાં પાઇપલાઇન વડે પશુના શેડમાં દરેક ખિલ્લા આગળ એક તગારા સાથે જોડાયેલા વાલ્વથી પાણી પહોંચે છે. પશુ જેવું તગારામાં મોં નાખે ને એટલે વાલ્વ દબાય છે અને એનાથી તગારામાં પાણી ભરાવા લાગે છે. બસ પશુ ધરાઈ રહે અને જેવું મોં ઊંચું કરે કે તરત વાલ્વ ઊંચો થઈ જાય અને પાણી આવતું બંધ થઈ જાય છે ઓટોમેટિક.
ચારો, ખાણદાણ અને પાણી ઉપરાંત બીજી પણ કેટલીક કાળજી લઈએ ને તો પશુ એની તાકાત જેટલું દૂધ છેક વસૂકી જાય કે ગાભણ હોવાના કારણે આપણે જાતે વસૂકાવીએ ત્યાં સુધી આપ્યા જ કરે છે.
ભાઈ શંભુ, એવું તો બધું હશે, એ તો જેમ દિવસો વીતતા જાય એમ દૂધ ઘટતું જ જવાનું છે.
ના કાકી, શંભુભાઈ ની વાત સાચી છે, કેટલીક નાની નાની કાળજી લઈએ ને તો પશુ એક ધારું દૂધ આપ્યા જ કરે છે.
પણ એવી તો કઈ કાળજી છે કે જે મારા ધ્યાનમાં આજ સુધી આવી જ નહીં?
અરે પહેલું તો પશુ વિયાય કે તરત જ એની મેલી પડી જાય, એના ગર્ભાશયમાં કે શરીરમાં કોઈ કચરો બાકી ન રહે એવા આયુર્વેદિક ઔષધોમાંથી બનાવેલું પ્રવાહી એને પીવડાવવાનું,
અને પછી એનું મન શાંત થાય એવી જીવંતિકા જેવી વનૌષધિઓ થોડા દિવસ નિયમિત આપવાની.
જો બુન, આ વાતની જ પશુપાલકને ખબર નથી હોતી. બાકી દોતા પહેલા પશુને ખરેરો કરવાનું અને સીઝન ગરમ હોય તો પોણીથી નવડાવવાનું તો કરતા જ હોઈએ છીએ.
કાકી એ તો કરવાનું જ, પણ બાવલાને હુફાળા પાણીથી ધોવાનું, ધોયા પછી આંચળ પર ચેપ ન લાગે એવી ટ્યુબ લગાડવાનું પણ યાદ રાખવાનું.
અને હા, ભૂલે ચૂકે આંચળ લીસ્સા બનાવવા દૂધથી તો ધોવાના જ નહીં, કારણ કે દૂધથી ધોયેલા આંચળને ચેપ લાગવાનો ભય સૌથી વધુ રહે છે. એટલે આવી ભૂલ તો ક્યારેય નહીં કરવાની.
બસ પછી તો રોજ દૂધ ધોયા કરવાનું અને કમાણી કરતા રહેવાનું.
તો થઈ રહી કમાણી.
ચમ
કાકી, પશુ વિયાણ પછી 2 મહિનામાં ફરી ગરમીમાં આવવું જ જોઈએ, અને એ ગરમીમાં આવે તો તરત એને બંધાવી જ દેવાનું.
પણ માનો કે કોઈક પશુનો કોઠો ઠંડો હોય તો ગરમીમાં આવે જ ના, તો શું કરવાનું?
ના કાકી, કોઠો ઠંડો ગરમ જેવું કઈ હોતું જ નથી. જે બને છે એ કોઈ ચેપ કે બીમારીના કારણે બને છે. એટલે વિયાણ પછી જો પશુ 2 મહિનામાં ગરમીમાં ના આવે તો સારા પશુ ડોક્ટરને બતાવી જ દેવાનું. વિયાણ પછી વધારેમાં વધારે 85 દિવસે પશુ ફરી ગર્ભ ધારણ કરવું જ જોઈએ,
એટલે કે બંધાવવું જોઈએ. અને નફાકારક દૂધ ઉત્પાદન માટે 2 વિયાણ વચ્ચેનો સમય 12 મહિનાનો જ રહેવો જોઈએ.
પણ આજે હવે વધારે સમય નહીં, એનું શું કરવું?
કાકી, મોટાભાગની કામની વાતો તો થઈ જ ગઈ છે, એટલે આજનો 270મી કડીનો ઇનામી સવાલ પૂછી લઈએ.
હા, અને કોઈને પશુપાલન અંગે હજી પણ સવાલ હોય તો અવાજ ઓટલાનો ફોન નંબર 0 79 30 14 2020 00 જોડીને રેકોર્ડ કરાવી દે, બીજા દિવસે એનો જવાબ મળી જ જશે.
લો શંભુભાઈ, આજનો સવાલ તમે વાંચો.
હા, લાવ લાવ. હા તો મિત્રો, આજનો 270મી કડીનો સવાલ એ છે, પશુને વિયાણ પછી વધારેમાં વધારે કેટલા દિવસે બંધાવી દેવું જોઈએ?
હા ભાઈઓ બુનો, સવાલ બરાબર સમજી લીધો? જો ફેરથી બોલું છું, પશુને વિયાણ પછી વધારેમાં વધારે કેટલા દિવસમાં બંધાવી દેવું જોઈએ?
આજ પૂરતો જવાબ અવાજ ઓટલા ઉપરાંત DSC ના નંબર 0 27 17 235 995 જોડીને પણ નોંધાવી શકાશે.
અને સાથે ટપાલે લખી જ નાખવાની, સરનામું તો બધા પાસે હોય જ, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
અને હા, તો ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી ઇનામ જીતનારા આ મિત્રોની જેમ તમારું નામ પણ ઇનામી ડ્રોમાં સામેલ થઈ જશે.
હા, અને ઉમાબેન, નિયમિત શ્રોતાઓના ઉત્સાહને બિરદાવવા માટે આ ખાસ પ્રસંગે આપણે પ્રોત્સાહક ઇનામો જાહેર કરીએ છીએ.
હા શંભુભાઈ.
હા તો ચાલો, પહેલા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ જાણદીના નારણભાઈ કાળાભાઈ પટેલ,
અને ગામ ગોલવીના ઓખીબેન વસ્તાભાઈ ચૌધરી,
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ મોટી માંડવાળીના ભીખાભાઈ ખમાળ,
અને જામનગર જિલ્લાના જોગળ જગદીશભાઈ,
અને મહેસાણા જિલ્લાના ઠાકોર ભલાજીભાઈ.
મિત્રો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને બાકીના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ આ જ રીતે ફોન કરતા રહેજો અને પત્ર લખતા રહેજો. અને હા, આવતા મહિનાની એટલે કે 26મી મે ને ગુરુવારે શ્રોતા સંમેલન યોજવાનું નક્કી કર્યું છે, એટલે જે કોઈને પણ એમાં ભાગ લેવો હોય એ પણ આજે નોંધાવી દેજો.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ સાર્થક નીવડશે.
એટલે ભાઈઓ બુનો, કાગળ લખતા રહેજો અને ગરમીમાં તબિયત સાચવી અને બધા કામ કરતા રહેજો એટલી ભલામણ હંગાથે કહી દઈએ છીએ.
નમસ્તે, આવજો.